నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమో మంగళం మంగళం కుంకొండారి నమస్మరిస్తాయి స్వామి భూత్యా చకాస్తే స్వభావాయ భావాయ సర్వభావా
సమయ సార్ ద్రవ్యాను యోగ్యను సర్వశ్రేష్ఠ గ్రంథ్ અને આત્મખ્યાતિ સર્વોત્તમ ટીકા આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકાર પૂરો થવા આવ્યો છે. આપણે 97મા કળશ કરી રહ્યા છીએ. 97મા કળશમાં એ વાત આવી કે કરવારૂપ ક્રિયા, કરવારૂપ ક્રિયા એ જ્ઞાનરૂપ ક્રિયામાં એટલે જાણવારૂપ ક્રિયામાં ભાસતી નથી, અને જ્ઞપ્તિ ક્રિયા એટલે જ્ઞાનરૂપ ક્રિયા, જ્ઞાન ક્રિયા એ કરોતી ક્રિયા એટલે કરવારૂપ ક્રિયા એમાં ભાસતી નથી. એટલે એક જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞાન કરવારૂપ ક્રિયા, અને કરોતી ક્રિયા એટલે કરવારૂપ ક્રિયા, કાર્ય કરવારૂપ ક્રિયા, એ બંને જુદી છે, બંને ભિન્ન છે. અને એનો અર્થ એવો થયો કે જે જ્ઞાતા છે એ કરતા નથી. અગાઉ 96મા કળશમાં એમ કહ્યું હતું કે કરતા છે તે જ્ઞાતા નથી, અને જ્ઞાતા છે તે કરતા નથી. એટલે એના ઉપરથી આગળ વધી અને એ જ ભાવને આગળ વધારતા અહીંયા 97મા કળશમાં એમ કહ્યું, કરતાની વાત લઈને, કે કરવારૂપ ક્રિયા છે અને જ્ઞાતાની વાત લઈને એટલે કે જાણવારૂપ ક્રિયા છે, એ બંને ભિન્ન છે. આપણે 97મા કળશના શ્લોકાર્થ અને ભાવાર્થ બંને કર્યા છે. એમાં એક વાત એ પણ આવી કે અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણતાને, કે દેશ વિરત છે તે પાંચમા ગુણતાને, કે છઠ્ઠા ગુણતાને છે તે, એને જ્યાં સુધી હજી પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી ચારિત્ર મોહનીય કર્મ તો છે જ, ઉદયમાં વર્તે જ છે. તો ચારિત્ર મોહનો ઉદય છે ત્યાં સુધી એમને કસાય પણ થશે. મુનિ છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાનની દશા છે તો પણ એમને ત્રણ કસાયનો અભાવ થયો હોવા છતાં પણ એક સંજ્વલન કસાય તો બાકી રહ્યો છે ને, તો એટલા પ્રમાણમાં પણ એમને ક્રોધ માન માયા લોક છે એટલે એવા કસાયરૂપ પરિણમન છે. તો પછી એમ પ્રશ્ન કર્યો કે આ ચોથા ગુણસ્થાન વાળા છે જેને હજી ત્રણ કસાય બાકી છે, પાંચમા ગુણસ્થાન વાળાને બે કસાય બાકી છે, અને છઠ્ઠા ગુણસ્થાન વાળાને એક કસાય બાકી છે, તો ત્યાં સુધી એમને ચારિત્ર મોહનો ઉદય છે, અને ચારિત્ર મોહનો ઉદય છે ત્યાં સુધી કસાય રૂપે પરિણમે છે, તો તેને કરતા કહેવાય કે નહીં? અને એના સમાધાનમાં એમ કહું કે આ અવિગત સમ્યક દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કરતાપણાનો અભિપ્રાય નથી. પરદ્રવ્યનો હું સ્વામી છું, પરદ્રવ્યના કામ હું કરી શકું છું, પરદ્રવ્યમાં ફેરફાર કરવા માટે હું શક્તિમાન છું. પરદ્રવ્ય મારા કાબુમાં છે, કંટ્રોલમાં છે, એને જેમ ધારું તેમ પ્રેમાવી શકું છું. આવો જે ભાવ છે એ જ્ઞાનીને હોય નહીં, એમની શ્રદ્ધામાં તો પરદ્રવ્ય છે, એનું કાર્ય થાય તો એ કાર્ય પરદ્રવ્ય પોતે કરે છે, એમ જ શ્રદ્ધા છે. એટલે પરદ્રવ્યના કાર્યો પોતે કરે એવી શ્રદ્ધા જ નથી. સમ્યક દ્રષ્ટિ છે એટલે દર્શન મોહનીય ગયું છે, શ્રદ્ધા સાચી છે, અનુભવ સહિતની શ્રદ્ધા છે, એટલે એમની શ્રદ્ધામાં, એટલે અહીંયા એમ કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કરતાપણાનો અભિપ્રાય નથી, અભિપ્રાય નથી કહો કે માન્યતા નથી. કસાયરૂપ પ્રજમન છે તો છે, પણ તે એવા કર્મના ઉદય છે અને એની બળજોરીથી છે, એટલે એના તો એ જ્ઞાતા છે. એની સાથે એ હું કરું છું એવા ભાવથી એ જોડાયેલા નથી. તેથી અજ્ઞાન સંબંધી કરતા પણ તેમને નથી. નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે, તે સંસારનું કારણ નથી. સંસારનું કારણ નથી એટલે કે એમને બંધ નથી પડતો એમ નહીં, પણ સંસાર વૃદ્ધિનું કારણ નથી. હવે એથી કઈ સંસાર વધશે નહીં. બળજોરીથી થતા પરિણમનનું ફળ, નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે, ક્યારેક હોય છે, તે સંસારનું કારણ નથી. એટલે કે હવે વધારે સંસાર નહીં થાય. જો એમને પણ બંધ તો પડે, બંધ ન પડે એમ કહેવાનો આશય નથી, પણ હવે બંધ તો નબળા પડે, અલ્પ બંધ પડે, અને મુનિને તો કેવા અલ્પ બંધ પડે, એટલે એમાં કઈ સંસારની વૃદ્ધિ થવાની નથી. એમને શ્રદ્ધા બરાબર છે, શ્રદ્ધા બરાબર છે એટલે દરેક સમયે શું થાય છે કે પૂર્વનો કર્મ ઉદયમાં આવે અને એનો સ્થિતિબંધ થયો હોય એટલે એ ખરી જવાનું હોય એટલે ખરી જાય. એ વખતે આ જ્ઞાની એ ફળની સાથે, એ સંયોગો આવ્યા છે એની સાથે જોડાતા નથી, એનાથી અલિપ્ત રહે છે, એના જ્ઞાતા રહે છે. એટલે નવું કર્મ અતિ અલ્પ બંધાય, પોતે સ્વરૂપમાં સ્થિર નથી થયા, નિર્વિકલ્પ ધ્યાનની દશામાં ન હોય તો પણ શ્રદ્ધા સમ્યક થઈ છે એટલે જે ઉદય આવે એ ઉદય આવે તો આવે, અને એ વખતે એમને ક્યારેક એવું પણ થાય કે રાગના ભાવ પણ થાય, પણ હવે તો એ મંદ થાય છે. કેમ કે કસાય અનંતાનુબંધીનો હતો એ તો ગયો છે, એ તો બધાને ગયો છે, એટલે હવે કઈ ઘણા ભાવ થવાના છે એમ તો વાત છે જ નહીં, અનંત ભાવનો તો પ્રશ્ન જ નથી રહ્યો. એટલે બળ જે છે એને કારણે ઉદયનું બળ, ઉદય આવ્યું છે તો આવ્યો છે, પણ એથી કરીને એ એવા કર્મ નથી બાંધતા કે જેને લીધે અનંત અનુબંધ થાય, આગળ વધતા વધતા એવું થતું નથી, કે ગૃહિત મિથ્યાત્વ થાય એવું પણ નથી. એટલે સંસારની વૃદ્ધિ થતી નથી એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું કે નિમિત્તની બળજોરીથી થતા પરિણામનું ફળ કિંચિત હોય છે, તે સંસારનું કારણ નથી. કોઈક કર્મ બંધાય અને પછી એને ભોગવવું પણ પડે, પણ તેથી કરીને એમાં કઈ સંસારની વૃદ્ધિ થાય છે એમ નથી. અને પછી ઉદાહરણ પણ એમાં આપ્યું કે જેમ વૃક્ષની જળ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત કાળ રહે, થોડો કાળ રહે અથવા ન પણ રહે, છેવટે તો એનો નાશ જ થાય છે, ક્ષણે ક્ષણે નાશ પામે છે. હવે આ વાતમાં હજી થોડુંક વધારે સમજવાનું છે કે અહીંયા નિમિત્તની બળજોરીથી થાય તો ગુરુદેવે એ વિશે વધારે સ્પષ્ટતા કરી છે, આપણે એ વાતને પણ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ પાંચમો પાના નંબર 379 કળશ 97 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા 97માં કળશમાં સમજાવે છે કે બીજા પેરેગ્રાફમાં કહે છે કે શું કહે છે, જે જીવ રાગના પરિણામ રૂપ ક્રિયા કરે છે તેને જાણવા રૂપ મારો સ્વભાવ છે એમ ભાસતું નથી. શુભરાગની ક્રિયા મારી છે એમ જે માને તે જ્ઞાતાપણાની ક્રિયા કરી શકતો નથી. જે જીવ રાગના પરિણામ રૂપ ક્રિયા કરે એટલે શુભરાગની ક્રિયા થાય અને પોતાની માને અને એમ એને રાગના પરિણામ રૂપ ક્રિયા થઈ એમ કહેવાય. રાગના પરિણામ જેવા આવે એ પ્રકારની ક્રિયા એ શુભરાગ શુભ ભાવ છે. એવું જે કરે છે એને જ્ઞાતા દ્રષ્ટા પણ નથી એટલે એને જ્ઞાતાપણાની ક્રિયા હોતી નથી. જો અહીંયા જળની ક્રિયાની વાત નથી, ઉદગળનો કરતા આત્મા નથી એ વાત પછી કરશે. અહીં તો અત્યારે અશુદ્ધતા અને આત્મા એ બે વચ્ચેની વાત છે. કહે છે કે હું રાગની ક્રિયા કરું છું એમ જેને ભાસે છે તેને જાણન ક્રિયા એટલે જ્ઞાતાપણાની ક્રિયા છે જ નહીં. છે નહીં એટલે ભાસતી નથી, છે નહીં એટલે કે ભાસતી નથી. શુભરાગની ક્રિયા હું કરું છું એમ માને એને તો નપુંસકતા કહી છે, કેમ કે તે આત્માના વીર્યનું કાર્ય નથી. આત્મામાં વીર્ય નામનો એક ગુણ છે, શક્તિ છે. જ્ઞાતાપણાની રચના કરવી તે એનું કાર્ય છે. વીર્ય ગુણનું કાર્ય શું છે? આત્માના સ્વભાવની રચના કરવી. આત્માનો સ્વભાવ કેવો છે? આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે અને જ્ઞાન સ્વભાવ છે એટલે જ્ઞાતાપણા એ પરિણમે છે. તો એ વીર્ય નામનો ગુણ છે, એ શક્તિ છે અને એ જ્ઞાતાપણાની રચના કરે છે એમ અહીંયા કહ્યું. એવું એનું કાર્ય છે. પણ કઈ રાગની રચના કરે, રાગરૂપે પરિણમે એવું કઈ વીર્યનું કાર્ય નથી. અંદરમાં ભગવાન આત્મા છે, ત્રિકાળ ત્રણેય કાળ એક સરખો રહે છે, એ અનંત ગુણોનો પિંડ છે અને એમાં એક વીર્ય નામનો ગુણ છે. વીર્ય એટલે શક્તિ અને એ ગુણ દ્વારા એના સ્વભાવની રચના સમયે સમયે થયા કરે છે. એટલે કે જેવો સ્વભાવ છે એવું થઈ શકે છે, એવું હંમેશા થયા કરે છે. એટલે જ્ઞાતાપણાની રચના કરવી એ એનું કાર્ય છે. પણ એ રાગની રચના કરવી તે એનું કાર્ય નથી, કેમ કે રાગ આત્માનો સ્વભાવ નથી. રાગ આત્માનો સ્વભાવ હોત તો વીર્ય એનું પણ કામ કરત, પણ રાગ આત્માનો સ્વભાવ નથી એટલે એ રાગની રચના વીર્ય કરતો નથી. રાગની રચના કરે એ તો નપુંસકતા છે. અહીં કહે છે રાગની ક્રિયા કરવામાં જ્ઞાતાપણાની ક્રિયા ભાસતી નથી, એટલે કે જાણવા રૂપ ક્રિયા થાય છે એની અંદર એ રાગની ક્રિયા ભાસતી નથી. અને રાગની ક્રિયા કરવાના કાળમાં હું જ્ઞાતા છું એવી જ્ઞાનની દશા હોતી નથી, હોતી નથી એટલે કે એને ભાસતી નથી. રાગની ક્રિયા કરવાના કાળમાં એ રાગરૂપે પરિણમન કરે છે એ કાળે હું જ્ઞાતા છું, હું બધાથી જુદો ભિન્ન એવો જ્ઞાતા છું, આ રાગ આવ્યો એનો પણ હું જ્ઞાતા છું એમ હોતું નથી. જો એમ હોય તો એ રાગની ક્રિયા કરે નહીં. રાગને માત્ર જાણે છે એ જ્ઞાની છે અને રાગની ક્રિયાને કરે છે એ અજ્ઞાની છે. રાગની ક્રિયાનો કરતા થાય એટલે એ રાગની ક્રિયાને કરે છે એમ કહેવાય. જ્ઞાનીને રાગ આવે પણ એને એ જાણે, ત્યારે અજ્ઞાની રાગની ક્રિયાનો કરતા થાય છે. એટલે રાગની ક્રિયા છે એવી રાગની ક્રિયા વખતે એને જ્ઞાતા પણ નથી. એટલે રાગની ક્રિયામાં એને જ્ઞાતાપણાની ક્રિયા ભાસતી નથી. રાગની ક્રિયા કરવાના કાળમાં હું જ્ઞાતા છું એવી જ્ઞાનની દશા હોતી નથી. નીચે અહીંયા કહે છે કે રાગની ક્રિયાના કરવાપણામાં જ્ઞાતાપણાનું પરિણમન હોતું નથી. જ્ઞાતાપણાનું પરિણમન એટલે સ્વનું જ્ઞાન અને રાગનું જ્ઞાન, એવું જે જ્ઞાનનું પરિણમન તે જ્ઞાનીને હોય પણ અજ્ઞાનીને હોતું નથી. જ્ઞાતાપણાનું પરિણમન એટલે કે પોતાનો જ્ઞાન સ્વભાવ છે એ સ્વભાવે પરિણમન, એ સ્વનું જ્ઞાન અને રાગનું પણ જ્ઞાન, રાગ સાથે જોડાઈ અને રાગ મારો એ કરનારો હું એનો કરતા હું એમ કે રાગની ક્રિયા ના હોય, રાગ આવ્યો હોય તો પણ એ રાગને જાણે એટલે રાગનું જ્ઞાન, સ્વનું જ્ઞાન અને રાગનું જ્ઞાન, એવું જે જ્ઞાનનું પરિણમન એટલે કે જ્ઞાનની પર્યાય એને જાણે, રાગને પણ જાણે અને સ્વને પણ જાણે, એવું જે જ્ઞાનનું પરિણમન એ જ્ઞાનીને હોય છે અજ્ઞાનીને હોતું નથી. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માનું સંવેદન થઈને જે જાણવારૂપ ક્રિયા થાય છે તેને જ્ઞાનની ક્રિયા કહે છે. જ્ઞાન રૂપે, શ્રદ્ધા રૂપે, વિતરાગી શાંતિ રૂપે, આનંદ રૂપે જે પરિણમન થાય તે જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાન રૂપે, શ્રદ્ધા રૂપે, વિતરાગી શાંતિ રૂપે, આનંદ રૂપે જે પરિણમન થાય તે જ્ઞાનની ક્રિયા છે. અહીં કહે છે આવી જ્ઞાનની ક્રિયાના કાળમાં રાગના કરવારૂપ ક્રિયા ભાસતી નથી. જ્ઞાનની ક્રિયામાં રાગની કરવારૂપ ક્રિયા હોતી નથી, હોતી નથી એટલે ભાસતી નથી. 380 માં પાના ઉપર આગળ કહે છે કે ભગવાન આત્માની સન્મુખ થઈને પોતાનું સ્વરૂપ છે એમાં અંદરમાં આત્મતત્વ શુદ્ધ પડ્યું છે ને, એ આત્માની સન્મુખ થઈને જેને જ્ઞાન, શ્રદ્ધાન અને શાંતિની ક્રિયાનું પરિણમન થયું છે તેને રાગની ક્રિયાનો હું કરતા છું એમ માન્યતા હોતી નથી. અને એમ નથી માટે એને કરોતી ક્રિયાનું કરતા પણ ભાસતું નથી. તો અહીંયા એક પ્રશ્ન કર્યો છે કે તો શું જ્ઞાનીને રાગ થતો જ નથી? ઉદાહરણ ભરત ચક્રવર્તીનું આપ્યું એટલે અહીંયા પ્રશ્ન કર્યો કે તો શું જ્ઞાનીને રાગ થતો જ નથી? તો અહીંયા ઉત્તર આપ્યો છે કે ના, એમ નથી, એમ નથી, જ્ઞાનીને રાગ થતો જ નથી, ના એમ નથી. જ્ઞાનીને રાગ થાય છે પણ તે રાગની ક્રિયા મારી છે એમ તેને ભાસતું નથી. રાગ થાય અને રાગથી અલિપ્ત રહી અને માત્ર રાગનો જાણવા વાળો થાય છે. હજી તો અહીંયા ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે. ચોથા ગુણ સ્થાને પણ આમ જ છે. શું છે? કે એ રાગને જાણે છે, રાગને કરતો નથી. રાગ થયો છે તો પણ એ મારો નહીં, એ મારું કાર્ય નહીં. રાગ થઈ જાય તો પણ એ કાર્ય મારું નથી, રાગને પોતાનું કાર્ય સમજતો નથી. આ ચોથા સંસ્થાનની વાત છે. પુરુષાર્થની નબળાઈને લીધે, પુરુષાર્થની કચાસને લઈને અર્થરાગની રચના થાય છે, પણ તે ક્રિયા મારી છે અને હું એનો કરનાર છું એમ બિલકુલ સંન્યક દ્રષ્ટિ માનતો નથી, જ્ઞાની માનતો નથી. જ્ઞાનીને જ્ઞાનની રચના થાય છે એમાં રાગની રચના ભાસતી નથી. મતલબ કે જે રાગ થાય છે તેનો જ્ઞાની, ધર્મી, સંન્યક દ્રષ્ટિ સ્વામી નથી, એનો એ સ્વામી નથી. એનો અર્થ એમ છે કે જે અંતરાગ થાય છે એનો જ્ઞાની સ્વામી નથી, પરંતુ એનો જાણવા વાળો છે. એટલે કે જેમ જાણવાના પરિણમનનો સ્વામી છે, જાણે છે એટલે જાણવાના પરિણમનનો સ્વામી છે, તેમ તે રાગની ક્રિયાનો સ્વામી નથી. આગળ અહીંયા કહે છે તારા નંબર 381 ઉપર કે તત જ્ઞપ્તિ કરોતી છો વિભિન્ને, માટે જ્ઞપ્તિ ક્રિયા અને કરોતી ક્રિયા બંને ભિન્ન છે, બંને ભિન્ન છે. ચ તત ઇતિ સ્થિતમ, અને તેથી એમ ધર્યું કે જ્ઞાતા કરતા ન, જે જ્ઞાતા છે તે કરતા. અહીંયા કહે છે કે કરોતી એટલે રાગની કરવારૂપ ક્રિયા અને જ્ઞપ્તિ એટલે જાણનારને જાણવારૂપ ક્રિયા, એ બંને ભિન્ન છે, જુદી છે. અજ્ઞાનીને રાગની ક્રિયા છે તેને જ્ઞાનની ક્રિયા નથી, અને જ્ઞાનીને જ્ઞાનની ક્રિયા છે તેને રાગની ક્રિયા નથી. બંને ભિન્ન છે, બંને જુદી છે. તેથી એમ સિદ્ધ થયું કે જે જ્ઞાતા છે તે કરતા નથી, જે જ્ઞાતા છે તે કરતા નથી. સંકિતી ધર્મી જીવ પોતાના શાશ્વત ધ્રુવ જ્ઞાતા સ્વભાવનો જાણનાર છે. શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિમાં તે વર્તમાન અશુદ્ધ કૃત્રિમ રાગની ક્રિયાનો માલિક નથી. વર્તમાન અશુદ્ધ કૃત્રિમ રાગની ક્રિયાનો માલિક નથી. જો કેવા શબ્દ મૂક્યા છે, વર્તમાનમાં થતી અશુદ્ધ અને કૃત્રિમ, કૃત્રિમ કહ્યું, સ્વાભાવિક નથી. આ રાગની ક્રિયા સ્વાભાવિક નથી. કેટલી બધી જ્ઞાની પુરુષોની, મહાપુરુષોની શું વાત કરી, એક શબ્દ એવો મૂકે કે આપણને કહે કે આ શું વાત છે. જો રાગની ક્રિયાની આગળ એક વિશેષણ શું મૂક્યું, વર્તમાનમાં જે થઈ રહેલી રાગની ક્રિયાની આગળ એક વિશેષણ મૂક્યું, તો કૃત્રિમ એટલે કુદરતી, સહજ નથી એમ. અશુદ્ધ છે અને સહજ નથી, રાગની ક્રિયા કઈ સહજ નથી ભાઈ. જ્ઞાનીને કઈ રાગની ક્રિયા કઈ સહજ છે? અજ્ઞાની પણ નથી, કોઈને રાગની ક્રિયા સહજ નથી. કેમ સહજ નથી? સહજ શું વસ્તુ હોય કે જે એનામાં ગુણ હોય અને એ ગુણ પ્રમાણે પરિણમન થાય તો સહજ કહેવાય. અહીંયા તો રાગની ક્રિયા થાય એવો અંદરમાં ગુણ નથી, તો પછી એ ક્રિયા ક્યાંથી સહજ હોય? સહજ ક્યાંથી થાય? એનો સ્વભાવ જ નથી, તો પછી એ સહજ કેવી રીતે હોય? એટલે એ રાગની ક્રિયા એની નથી, એનો માલિક નથી, એનો સ્વામી નથી. એટલે એ તો એની છે જ નહીં. આમ નામ સહેલાઈથી સમજીએ ને તો સીધે સીધું સમજાય એવું છે કે ભાઈ જ્ઞાન એનો સ્વભાવ. તો જ્ઞાન સ્વભાવ હોય તો જ્ઞાનની ક્રિયા હોય એ સહજ ક્રિયા હોય. તો કે રાગ એનો સ્વભાવ નથી, રાગ કરવા વાળો કોઈ અંદરમાં ગુણ છે નહીં, તો પછી રાગની ક્રિયા ક્યાંથી હોય? એને હોય જ નહીં, એને હોય જ નહીં. બંને ક્રિયા ભિન્ન છે. એટલે જે રાગની ક્રિયાનો કરતા થાય એ પછી પોતાના જ્ઞાન સ્વભાવથી ચ્યુત થયો હોય તો જ એ બની શકે. એટલે જ્ઞાન સ્વભાવથી ચ્યુત થયો હોય એ જ્ઞાની નથી, અથવા તો એ જ્ઞાતા પણ નથી. એટલે રાગની ક્રિયાનો જે કરતા થયો છે એ નાતા નથી. આગળ પણ બહુ સરસ વાત કરી છે અહીંયા કે અહીં તો જ્ઞાનીને એકલી જ્ઞાન ધારા છે એમ કહ્યું છે. રાગ હોવા છતાં તે એનો કરતા નથી ને, એટલા માટે એમ કહ્યું છે કે જ્ઞાનીને એકલી જ્ઞાન ધારા છે એમ જ કહ્યું છે. રાગ હોવા છતાં તે એનો કરતા નથી ને. જે સમયે રાગાજી ભાવ થાય છે તે જ સમયે તે સંબંધીનું સ્વ પર પ્રકાશક જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે. એમ પણ નથી કે રાગ થયો એટલે એનું જ્ઞાન થાય, એમ પણ નહીં. જ્ઞાન તો એનો સ્વભાવ છે અને જ્ઞાનના એ સ્વભાવમાં એ જ્ઞેય હોય તો એનું જ્ઞાન થાય, એમ કઈ નથી. જ્ઞાન કેવી રીતે થાય? સામે જ્ઞેય આવે તો જ થાય કે જ્ઞેય વિના પણ થાય? જ્ઞાનનો સ્વભાવ કેવો? બધા જ્ઞેય હોવા જોઈએ તો જ્ઞેય જ્ઞાન થાય કે જ્ઞેય જે હોય એનું જ્ઞાન થાય? જ્ઞેય માત્રનું જ્ઞાન થાય. એ વખતે સામે પદાર્થ હોય કે ન હોય, જ્ઞાનનો સ્વભાવ જ એવો છે. સર્વજ્ઞ ભગવાન કે એવો ભગવાન તીર્થંકર ભગવાનને હજી જે પર્યાયો થઈ નથી એ પણ એમને જ્ઞાનમાં જણાય છે. હજી જે પર્યાય થઈ જ નથી, જે પદાર્થોની એવી પર્યાય થઈ જ નથી, એ પર્યાય પણ વર્તમાનમાં જણાય છે. જ્ઞેય નથી છતાંય જણાય છે. એનો અર્થ શું થયો? કે તો જ્ઞાનનો સ્વભાવ છે, કે જ્ઞાનની શક્તિ એવી છે કે જેને લીધે થઈને એનું જ્ઞાન થાય છે. એટલે કે એમ નથી કે રાગ થયો છે તો જ એને જાણે, એમ નથી. એટલે એમ કહ્યું કે જે સમયે રાગાદી ભાવ થાય છે તે જ સમયે તે સંબંધીનું સ્વ પર પ્રકાશક જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે. એટલે પોતાથી ઉત્પન્ન થાય છે એમ કહ્યું છે. એ રાગને કારણે રાગથી ઉત્પન્ન થતું નથી, રાગ એને જ્ઞાન કરાવતું નથી એમ કહેવું છે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો હોય એને જયારે એ જ્ઞાન થાય ત્યારે ત્યાં રાગ છે. રાગાદીનું એને જ્ઞાન થાય છે તે વખતે રાગ છે. પણ એ રાગ એને કઈ જ્ઞાન કરાવી દે છે એમ નથી. જ્ઞાન તો એનો પોતાનો સ્વભાવ છે. આમાંની એક વાત પણ બરાબર યથાર્થ બેસી જાય ને તો બધું બરાબર છે. ગુરુદેવ એમ કે છે કે એક ન્યાય પણ બરાબર યથાર્થ સમજાયો છે તો પછી બધું સહેલું છે. એ જ્ઞાનને લઈને એટલું પણ સમજી જાય કે જ્ઞાન એ એનો સ્વભાવ છે અને જ્ઞાન થાય એમાં એને કોઈની જરૂર નથી. આટલી વાત સમજે અને એમાં પણ ઊંડો ઉતરી જાય તો પણ એ સમ્યક દર્શન લઈને ઉઠે. અરે ભાઈ, મારો સ્વભાવ જ્ઞાન છે, હું જ્ઞાન સ્વભાવી છું, સ્વભાવ જ જ્ઞાન, અને એ જ્ઞાન કરવામાં મારે બીજાની કોઈની જરૂર નહીં, અપેક્ષા નહીં. ઓહો, આટલી બધી સ્વતંત્રતા, તો પછી હું બીજે બહાર શું કરું છું? નકામાનો બહાર ફાફા મારું છું. મારો જ્ઞાન સ્વભાવ છે અને હું સ્વ પર પ્રકાશક એવા જ્ઞાન સ્વભાવી છું અને મારે કોઈની અપેક્ષા પણ નથી, જ્ઞેય માત્રને જાણો એવો છું, તો પછી મારે બારમાં શું કરવાનું છે? એમ કરીને પાછો વળી જાય, પોતાના સ્વરૂપ તરફ વળી જાય. એક ન્યાયને પણ બરાબર યથાર્થ સમજે તો કામ થઈ જાય એવી વાત છે ભાઈ. અહીંયા કે છે કે જે સમયે રાગાદી ભાવ થાય છે તે જ સમયે તે સંબંધીનું સ્વ પર પ્રકાશક જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે. કાળ એક જ છે, કાળ એક જ છે, એ જ સમયે એમ કહ્યું ને, એટલે કાળ એક જ છે. પણ બંનેના ભાવ ભિન્ન છે. રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ નથી. રાગ થયો તે સમયે જ્ઞાનીને એ સંબંધીનું જ્ઞાન પોતાથી ઉત્પન્ન થાય છે. અને એ જ સમયે, એટલે એક જ સમયમાં, એટલે કાળ એક જ છે, પણ બંનેના ભાવ ભિન્ન છે. રાગ છે માટે રાગનું જ્ઞાન થયું એમ નથી. રાગના કાળે જ સ્વ પરને જાણવાની જ્ઞાન ક્રિયા સ્વતઃ પોતાથી જ ઉત્પન્ન થાય છે. આ વાત પંચોતેરની ગાથામાં આવી ગઈ છે. જ્ઞાનમાં રાગ નિમિત્ત છે એમ કહ્યું છે. તે રાગને રાગને જ્ઞાન નિમિત્ત છે એમ ક્યાં કહ્યું નથી. બીજી વાત સુધી જ્ઞાન થાય તો કઈ રાગથી જ્ઞાન થાય છે એમ નહીં, પણ જ્ઞાન થાય છે તો એને પોતાથી જ જ્ઞાન થાય છે. એ વખતે જે રાગ જે છે એને એ જાણે છે તો રાગને નિમિત્ત કહેવામાં આવ્યું, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. राग ने निमित्त कहवा मारु पण बीजी साथे वात लीधी के राग ने ज्ञान निमित्त छे एम त्या कहू नथी एटले राग थाय एमा के ज्ञान निमित्त होय एम ना होय राग थाय एमा ज्ञान निमित्त होय एम बिल्कुल होय नहीं। आगळ लईए पारा नंबर 382 पर बीजा पेरेग्राफ में अहीं कहे छे के सर्व विशुद्ध ज्ञान अधिकार में आवे छे कि केवल ज्ञान में लोकालोक निमित्त छे अने लोकालोक ने केवल ज्ञान निमित्त छे केवल ज्ञान में लोकालोक निमित्त छे केम के केवल ज्ञान में लोकालोक जणाय छे तो जणाय छे तो लोकालोक छे माटे जणाय छे एम नथी ये तो ज्ञान नो स्वभाव छे एटले लोकालोक ने जाने ज्ञेय मात्र ने जाने पण केवल ज्ञान में लोकालोक जणाय छे तो एमां एम कहेवामां आव्युं के केवल ज्ञान में लोकालोक निमित्त छे अने लोकालोक ने केवल ज्ञान निमित्त छे निमित्त छे एनो अर्थ शुं के शुं लोकालोक छे माटे लोकालोक नुं ज्ञान थाय छे ना एम छे नहीं लोकालोक नुं ज्ञान पोतानी पर्यायना काले पोतानी उपादान योग्यता थी स्वतः थाय छे अने तेमां लोकालोक निमित्त होय छे अने बीजी बात जे कही के लोकालोक ने केवल ज्ञान निमित्त छे एनो शुं अर्थ लोकालोक ने केवल ज्ञान निमित्त छे तो शुं केवल ज्ञान छे माटे लोकालोक छे ना एम बिल्कुल नथी लोकालोक तो अनादि स्थित छे अने केवल ज्ञान तो नवू उत्पन्न थाय छे निमित्त नो अर्थ ए छे के लोकालोक अने केवल ज्ञान बन्ने परस्पर मां काई करता नथी मात्र छे एटलू बस छे लोकालोक केवल ज्ञान मां निमित्त छे अने लोकालोक ने केवल ज्ञान निमित्त छे लोकालोक ने केवल ज्ञान निमित्त छे ए वात जरा फरीथी समझाइए एमां एम छे के जे ज्ञान मां जणाय छे ए ज्ञेय छे ए ज्ञेय छे एटले लोकालोक जे छे ए केवल ज्ञान मां जणाय छे एटले एने एम कहू के लोकालोक छे तो एमां केवल ज्ञान छे निमित्त छे लोकालोक ने केवल ज्ञान निमित्त छे एनो अर्थ ए छे के केवल ज्ञान नी अंदर ज्ञेय एवं लोकालोक जणाय छे एटले जे वस्तु जणाय छे क्यांक तो कोक ने तो जणाय छे ने एटले जणाय छे एटले ए अपेक्षा थी ए केवल ज्ञान जे लोकालोक ने जाणवा वाळू छे ए केवल ज्ञान ने ए निमित्त कहेवामां आव्युं बीजी चीज निमित्त होय पण बीजी चीज करता छे एवी मान्यतामां मोटो फेर छे बे वच्चे पूर्व पश्चिम जेटलो फेर छे आपणे पहेला शीखी गया छे कि कई पण कार्य थाय तो एनु उपादान कारण छे ए द्रव्य छे जे द्रव्यमां कार्य थयुं अने परिणाम आव्युं अने पर्याय बदलाय तो एमां उपादान कारण छे ते ए द्रव्य पोते छे અને એ વખતે જે સાથે બીજું જે દ્રવ્ય રહ્યું છે કઈ પણ તો એમાં નિમિત્ત છે એટલે બીજું દ્રવ્ય છે એ નિમિત્ત હોય પણ એ કરતા થઈ શકે નહીં એ કરતા હોય નહીં એ ઉપાદાન કારણ છે એ જ એ કરતા હોય છે રોટલી થાય ત્યારે પછી એનો રોટલીનો લોટ છે એ કરતા થઈ અને પોતાનું પરિણામ કરે એટલે રોટલી રૂપ પર્યાયને કરે એટલે ઉપાદાન કારણ એનું લોટ છે એમાં એ લોટ એ દ્રવ્ય છે એ સ્વયં પોતે જ કાર્ય કરે છે પોતે કરતા થઈ અને પોતાની નવી પર્યાય રોટલીની પર્યાયને કરે છે એ વખતે રોટલી વણવા વાળા બહેન કે તકિયો વેલણ વગેરે જે કઈ છે તે બધાને નિમિત્ત કહેવાય એટલે જે બીજા બધા તો એ રોટલી થી જુદા છે રોટલીના લોટથી પણ જુદા છે. એટલે બીજી ચીજ છે એ નિમિત્ત હોય, ભલે બીજી ચીજ નિમિત્ત હોય, પણ બીજી ચીજ કરતા છે એવું જો માનવામાં આવે તો બહુ મોટો ફેર પડી જાય. નિમિત્ત હોય, નિમિત્તને ક્યાં કઈ કરવું છે, નિમિત્ત તો હાજર છે એટલે નિમિત્ત કરવું, એટલે એ તો બીજું હોય, બીજો પદાર્થ હોય. એક દ્રવ્ય જ્યાં કાર્ય થાય છે જુદું છે, અને બીજું નિમિત્ત છે, બીજું દ્રવ્ય છે, એ બંને વચ્ચે તો અત્યંત ભાવ છે. અત્યંત ભાવ એટલે એક બીજા રૂપે વ્યાપતા નથી, બંનેના સ્વભાવ પણ જુદા છે, બંનેના સ્વભાવ પણ જુદા છે, એકબીજામાં તન્મયતા પણ નથી. એટલે એમ માની લઈએ કે બીજું દ્રવ્ય અહીંયા કંઈક કરે છે તો એ વાત તો બિલકુલ બરાબર નથી. નિમિત્ત છે એમ કહી શકાય, બીજી ચીજ નિમિત્ત હોય પણ બીજી ચીજ કંઈ કરતા થઈ જાય, ના એમ હોય નહીં, એ માન્યતા તો બિલકુલ ખોટી છે. એટલે અહીંયા કહે છે કે જે જ્ઞાતા છે તે કરતા નથી, જે જ્ઞાતા છે તે કરતા નથી, કરતા છે તે જ્ઞાતા નથી, અને જ્ઞાન ક્રિયા છે એમાં કરવાની ક્રિયા નથી, અને જે કરવાની ક્રિયા છે એમાં જ્ઞાન ક્રિયા નથી. આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે લઈએ. હું પરદ્રવ્યને કરું છું એમ જયારે આત્મા પરિણમે છે ત્યારે તો કરતા ભાવરૂપ પરિણમન ક્રિયા કરતો હોવાને લીધે, કરુતી ક્રિયા કરતો હોવાને લીધે એ કરતા જ છે, અને જયારે હું પરદ્રવ્યને જાણું છું એમ પરિણમે છે ત્યારે જ્ઞાતા ભાવે પરિણમતો હોવાથી, નપતી ક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે. આ વાત છે, એમાં ગુરુદેવ વધારે વિશેષતાથી આપણને અહીંયા સમજાવે છે. પાના નંબર 383 ઉપર કે પરંતુ જયારે પરદ્રવ્યને હું જાણું જ છું એમ પરિણમે છે ત્યારે જ્ઞાતા ભાવે પરિણમે છે, એટલે કે તે જીવ નપતી ક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે, જાણવાની ક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે, કરવાની ક્રિયા કરતો નથી. જયારે જ્ઞાતા છે ત્યારે ખરેખર એ કરતા નથી, માત્ર જાણે છે એટલે એ જ્ઞાતા જ છે. અને જાણવાની જ્ઞાનની ક્રિયા છે એમાં સ્વ પર પ્રકાશક એવો એનો સ્વભાવ છે, એટલે એમાં સ્વને જાણતા પરને પણ, પરની હયાતીને પણ પોતાના જ્ઞાનની પર્યાયના સામર્થ્યથી જાણે જ છે. સ્વને જાણવા જાય છે એટલે પર પણ એમાં એને જણાઈ જાય છે, જ્ઞાનનો એવો સ્વભાવ છે, જ્ઞાનની એવી નિર્મળતા છે તેમાં પર પણ પ્રકાશે છે. હવે ચારિત્ર મૂળના ઉદયની જે વાત હતી એ વાતને આપણે લઈએ અહીંયા કે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કરતાપણાનો અભિપ્રાય નથી, કસાય રૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે, તેનો તે જ્ઞાતા છે, તેથી અજ્ઞાન સંબંધી કરતા પણ તેને નથી. આ વાતને આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ વગેરે એટલે કે ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાન વાળાની વાત છે. અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને પરદ્રવ્યના સ્વામીપણારૂપ કરતાપણાનો અભિપ્રાય નથી, રાગને કરું એવો અભિપ્રાય નથી. રાગનું પરિણમન છે પણ તે કરવા લાયક છે, કર્તવ્ય છે એમ જ્ઞાની માનતા નથી, એમ જ્ઞાનીની શ્રદ્ધા હોતી નથી. અહીંયા આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ વગેરેને શ્રદ્ધા જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ અભિપ્રાય નથી આ એક વાત છે. કસાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે આ બીજી વાત છે. તેનો તે જ્ઞાતા છે તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી આ ત્રણ વાત છે. કસાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે તો શું જ્ઞાનીને રાગનું પરિણમન કર્મના ઉદયને લઈને છે? આવો અહીંયા પ્રશ્ન કર્યો છે, એટલે કે સ્પષ્ટતા કરવા માટે આ પ્રશ્ન કરવામાં આવ્યો છે. કસાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે, એનો અર્થ શું થાય કે કર્મનો ઉદય એટલો બળવાન થઈ ગયો એ કરાવે, એવો અર્થ છે? એવો તો અર્થ હોઈ શકે નહીં. જ્ઞાનીને રાગનું પરિણમન કર્મના ઉદયને લઈને છે એમ કહ્યું અને એમાં શબ્દો જે મૂક્યા છે તે આ રીતે મૂકવામાં આવ્યા છે કે કસાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે. એટલે એ વાતને જરાક વધારે સારી રીતે સમજવાની છે આપણે કે ખરેખર કર્મનો ઉદય એક જ્ઞાનીને રાગનું પરિણમન કરાવી દે, એમને કસાય તો છે ને, એના જ્ઞાતા દ્રષ્ટા છે એમ પણ કહ્યું અને કસાયરૂપ પરિણમન છે એમ પણ વાત કરી, તો અહીંયા કે છે કે ના એમ નથી, જ્ઞાનીને રાગની રૂચિ નથી, રાગ કરવાનો તેને અભિપ્રાય નથી, છતાં રાગ થાય છે. રાગમાં એમને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ નથી, રાગમાં ઈષ્ટ બુદ્ધિ હોય દ્વેષમાં અનિષ્ટ બુદ્ધિ હોય એવું એમને કઈ છે નહીં, છતાં રાગ થાય છે. દ્વેષ તો નથી થતા જ્ઞાનીને, પણ રાગ થાય છે. તો એ રાગમાં આ સારું છે, મારો છે, હું કરી શકું છું અથવા કરવા જેવું છે એવો કોઈ અભિપ્રાય હોય નહીં. જ્ઞાનીને રાગની રૂચિ નથી અને રાગ કરવાનો એમને કોઈ અભિપ્રાય નથી, છતાં રાગ થાય છે. રાગ થાય છે તે કાળનો પર્યાય ધર્મ છે, એટલે કે એ કાળે એવી જ પર્યાય થવાની હતી એટલે થાય છે. અને તેની પુરુષાર્થની કમજોરી સૂચવે છે, પુરુષાર્થની નબળાઈ સૂચવે છે. પણ એ પરને લઈને અથવા પરની એટલે કે કર્મની જોરાવરીને લઈને રાગ થાય છે એમ છે જ નહીં. કર્મની જોરાવરીને લઈને એટલે એ ઉદયની બળજોરીથી એમ લખ્યું, એનો અર્થ એવો નથી લેવાનો કે કર્મ એ સર્વોપરી થઈને અને રાગ કરાવે છે એમ નથી. પણ એ રાગ થાય છે, એને અભિપ્રાયમાં પણ એ રાગ પોતાનો લાગતો નથી, રાગની રૂચિ પણ નથી, રાગ કરવાનો ભાવ પણ નથી, રાગને ભલો જાણતો પણ નથી. આ બધું છે, છતાં પણ એ વખતે એવી રાગની પર્યાય થવાની છે એટલે થાય છે. કર્મનો ઉદય આવ્યો છે અને એ વખતે એવી પર્યાય થવાની છે તે થાય છે. પણ એ માત્ર એના પુરુષાર્થની નબળાઈ સૂચવે છે. એ દ્વારા આપણને એટલું જ ખ્યાલમાં આવે છે કે એ વખતે એને પુરુષાર્થની નબળાઈ છે. પણ કે એ કર્મની જોરાવરીને લીધે રાગ થાય છે એમ છે જ નહીં. દ્રષ્ટિની પ્રધાનતામાં રાગને ઉદગલના પરિણામ કહે છે અને તેને અહીં ઉદયની બળજોરીથી થાય છે એમ કહ્યું છે. આગળ એમ કહેવામાં આવ્યું ને કે રાગ તે ઉદગલના પરિણામ છે અને અહીંયા એ ઉદયની બળજોરીથી થાય છે, એ રીતે અહીંયા એમ લીધું છે. રાગ ખરેખર તો સ્વતંત્રપણે પોતાથી થાય છે, તેમાં નિમિત્તની બળજોરી કેવી? પણ જ્ઞાનીને રાગની રૂચિ નથી, હજી પૂર્ણ દશા પ્રાપ્ત નથી થઈ ને એટલે રાગ આવે છે. જ્ઞાનીને રાગ થાય છે, રાગની રૂચિ નથી કે રાગ કરવો છે સારો છે એમ નથી, છતાં રાગ થાય છે. ચોથા સંસ્થાને શુભ ભાવ છે, પાંચમે પણ છે, છઠ્ઠે પણ એવો રાગ શુભ ભાવ હોય છે, આવે છે, આવે છે. છતાં એને જાણે છે કે આ કે મારું સ્વરૂપ નથી, મારામાં આવો ગુણ નથી, છતાં એવો રાગ આવે છે. અને એટલું પણ જાણે છે કે આ રાગમાં હું જેટલો સમય વિતાવીશ એટલો સમય હું મારા સ્વરૂપથી અલિપ્ત જુદો રહીશ, મારા સ્વરૂપમાં જઈ શકીશ નહીં, આ તો બહારમાં અટકવાનું સ્થાન છે, એ પણ વાત જાણે છે. છતાં પણ એ વખતે પુરુષાર્થમાં કંઈક ખામી આવી છે, કઈક નબળાઈ આવી છે એટલે એવા શુભરાગમાં એ વખતે હોય છે અને પછી એને દૂર કરીને પાછા પોતાના સ્વરૂપમાં જાય છે. ત્યાં અટકીને કાયમ માટે રહી જાય એમ બનતું નથી. એટલે જ્ઞાનીને પણ રાગ આવે પણ એ રાગના સ્વામી થતા નથી. રાગના સ્વામી પણારૂપ એમનો કોઈ અભિપ્રાય નથી. છતાં થાય છે તો નિમિત્તની બળજોરીથી થાય છે એમ અહીંયા આરોપ કરીને કથન કર્યું છે. ખરેખર ત્યાં ઉદયની બળજોરી છે એમ અર્થ નથી. દ્રષ્ટિ પ્રધાન કથનમાં રાગનું પરિણમન ઉદયની બળજોરીનું કાર્ય છે એમ કહેવામાં આવ્યું છે. ખરેખર તો રાગ તો સ્વતંત્રપણે એને પોતાને થાય છે, એમાં કોઈની બળજોરી ક્યાંથી કામ આવે? તો કહેવામાં તો કથનમાં તો એમ આવે એટલે અહીંયા એ રીતે કથન કરવામાં આવ્યું છે કે રાગનું પરિણમન જ્ઞાનીને થાય છે તો ઉદયની બળજોરીનું કાર્ય છે એમ કહેવામાં આવ્યું છે. જો એને માટે વધારે સમજાવતા અહીંયા કહ્યું છે કે જેમ કોઈને રોગ થાય અને તેની દવા કરે પણ તેને તેની રૂચિ હોતી નથી, તેમ જ્ઞાનીને રાગનું પોષણ નથી, રૂચિ નથી, નબળાઈને લઈને થાય છે. તેનો તે જ્ઞાતા છે. તેથી અજ્ઞાન સંબંધી કરતા પણ જ્ઞાનીને નથી. ફરી આગળ સમજાવ્યું છે 385માં પાના ઉપર કે નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે તે સંસારનું કારણ નથી. આ વાતને પણ આગળ ફરીથી અહીંયા સમજાવી છે કે નિમિત્તની બળજોરીથી એટલે કે પુરુષાર્થની નબળાઈથી થતા પરિણમનનું ફળ, જો અહીંયા નિમિત્તની બળજોરીથી ને માટે ગુરુદેવે સ્પષ્ટ સીધું જ લઈ લીધું કે પુરુષાર્થની નબળાઈથી થાય છે. નિમિત્તની બળજોરીથી એટલે કે પુરુષાર્થની નબળાઈથી, એવું જે પુરુષાર્થની નબળાઈથી થતું પરિણમન છે એનું ફળ તો હોય છે, એનું ફળ કિંચિત હોય છે. કર્મના તીવ્ર સ્થિતિ કે રસ પડતા નથી, અલ્પ સ્થિતિ અને રસ હોય છે. તે અલ્પ રાગ અનંત સંસારનું કારણ નથી. એકાદ બે ભાવ હોય તે જ્ઞાનીને જ્ઞાતાનો જ્ઞેય છે. ભાવ અને ભાવનો ભાવ જ્ઞાનીને જ્ઞાતાનો જ્ઞેય છે. ભાવનો ભાવ એને તો માત્ર એ જાણે, જ્ઞાનીને ભાવનો ભાવ નથી. એ તો જ્ઞાનીને એ તો જ્ઞેય જ રૂપે છે. કોઈ એમ કહે કે જ્ઞાનીને રાગ કે દુઃખ છે જ નહીં તો એમ નથી. જ્ઞાનીને રાગ નથી ને દુઃખ પણ નથી, બિલકુલ એમ નથી. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં શ્રી નાલચંદભાઈએ કહ્યું છે કે જ્ઞાનીને શુભરાગ ધબધબતી ભઠ્ઠી જેવો લાગે છે. શુભરાગ કેવો લાગે છે? ધબધબતી ભઠ્ઠી જેવો લાગે છે. એટલે શુભરાગ છે પણ એને શુભરાગ કઈ સારો નથી લાગતો, શુભરાગ ગમતો નથી. એનાથી પુણ્યનો બંધ પડે છે એ કઈ એમને ગમતું નથી. એમને તો શુદ્ધ ભાવમાં જવું છે. શુદ્ધ ભાવ એ જ એકમાત્ર ઉપાદેય છે. બાકી શુદ્ધભાવ છે એ તો હેય છે. એટલે શુદ્ધભાવ તો હે દ્રષ્ટિએ હોય છે. એમને એમાં રોકાવાનું થાય છે તો પણ એમને તો અંદરમાં ખેદ થાય છે. એટલે જ્ઞાનીને શુભરાગ તો ધબધબતી ભઠ્ઠી જેવો લાગે છે. એટલે વાત બરાબર છે. ચોથે પાંચમે છઠ્ઠે ગુણતાને જ્ઞાનીને જેટલો રાગ છે તે દુઃખરૂપ ભાવ છે અને દુઃખના વેદનરૂપ છે. એમાં કઈ આનંદ નથી. એમને શુભભાવમાં એમને આનંદ નથી. અંદર પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ વિરાજે છે એનું લક્ષ્ય કરી અને ત્યાં જાય છે ત્યારે આનંદનું વેદન છે. અંદરમાં અપસાય આનંદનું વેદન છે કેમ કે દ્રષ્ટિ સમ્યક છે અને સાથે જેટલો રાગ છે તેટલું દુઃખનું વેદન પણ છે એમ જ્ઞાન યથાર્થ જાણે છે. જ્ઞાનીને પણ રાગ અને દુઃખ નું વેદન હોય છે એટલે એને એ જાણે છે, એને જાણે છે, પણ નાની છે એટલે એમને વેદન આનંદ નું છે અને પીલાને પોતાથી જુદું જાણે છે. સમ્યક દ્રષ્ટિ અને અસાતા વેદનીનો ઉદય શરીરમાં આવે તો એ અસાતા વેદનીના ઉદયને દૂરથી જુદો પોતાથી જુદો એ જાણે છે. નથી એમ નહી એને વેદન આવે, દુઃખ એને ખ્યાલમાં પણ આવે, પણ એ એમ કે આ દુઃખ મને ખ્યાલ આવે છે પણ એ હું નહીં, એનાથી હું જુદો છું, આવું એને માત્ર કહેવા માટે નહીં પણ એવું અનુભવમાં હોય છે. અને એવા સમ્યક દ્રષ્ટિ પુરુષને મેં જોયા છે કે એક તરફ એ શરીરની અંદર દુઃખનું વેદન હોય અને એ જ વખતે પોતે શાંતિ ને આનંદમાં હોય અને કહે પણ ખરા કે આ શરીરમાં આ ચાલતું હતું, સર્જરી કરતા હતા સર્જન, અને એ શાંત ભાવે એક નાની સર્જરી કરાવે છે એનેસ્થેસિયા વગર, તો એમને દુઃખ તો ખ્યાલમાં આવે છે પણ પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું છે એટલે આનંદમાં છે, અને પેલું દુઃખ છે એ દુઃખને જુદું જાણે છે, પોતાથી જુદું જાણે છે. આપણે સંગીત સાંભળતા હોઈએ ઘરમાં બેસીને અને એમાં બરાબર એકાગ્રતા કરીને સાંભળતા હોય, એ વખતે બહારમાં કોઈક અવાજ કરતું હોય તો આપણને અવાજ નથી સંભળાતા એમ નથી, છતાં પણ આપણે માણીએ છીએ તો સંગીત માણીએ છીએ, એની સાથે ઓતપ્રોત થઈએ છીએ, ગાઈએ છીએ, નાચીએ છીએ, બધું કરીએ છીએ, પણ એ વખતે પણ આપણને ખ્યાલ આવે છે કે બહારમાં અવાજ ચાલી રહ્યા છે, ખ્યાલ તો આવે છે, ખ્યાલ આવે છે, અને ખ્યાલ આવે છે એટલે એ ગમતા પણ નથી, છતાં પણ એ ખ્યાલ તો આવે છે. પણ ભલે ના થતા એ અવાજ થાય છે તો શું, આપણે તો અહીંયા આ સંગીતના આનંદમાં છીએ, બરાબર છે. એટલે એવી રીતે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે એને પણ એવું અસાધા વેદનીનો ઉદયને કારણે દુઃખ હોય તો એ દુઃખનું વેદન હોય છે પણ એને પોતાથી જુદું એ જાણે છે. એ અનુભવની વાત છે પ્રભુ, એ અનુભવ સિવાય તો વધારે શું એના વિશે કહીએ. એ જ્ઞાની પુરુષોએ જે રીતે વર્ણન કર્યું છે એમની પાસેથી, એવા અનુભવ પાસેથી વાત સાંભળીએ ત્યારે આપણને એ વખતે ખ્યાલ આવે કે કેવી અદભુત દશા જ્ઞાનીની હોય છે. તો આ 97મા શ્લોક ઉપર ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે અને હવે 98મા શ્લોકની અંદર આની જ પાછી દ્રઢતા કરે છે, આ જ વાતની દ્રઢતા કરશે. તો 98મો શ્લોક હવે આવતી વખતે આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આપણે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચલી